એક મહત્વની વાત કરી છે. સાધક સાધક તરીકે જીવવાનો જ્યારે પ્રારંભ કરે છે ત્યારે તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. સંસારી જીવને ઘણી સમસ્યાઓ છે, તેમ સાધકને પણ સમસ્યાઓ છે. પણ સાધકની સમસ્યાઓ રચનાત્મક છે, તેનો હેતુ છે, તેના મનમાં ઝંખના છે, તેને કંઈક પ્રાપ્ત કરવું છે, તેના મનમાં તાળાવેલી છે, તેને નિશ્ચિત કોઈ સ્થાને પહોંચવું છે, તેને કંઈક અનુભૂતિ કરવી છે, અનુભવ કરવો છે. તે અનુભૂતિ કરવામાં સાધક પરિબળો અને અવરોધક પરિબળો જાણવા પડે. અવરોધ એટલે અંતરાય કરનારા પરિબળો, સહાય કરનારા પરિબળો પણ છે અને અંતરાય કરનારા પરિબળો પણ છે. તે બંનેને સાધકે સમજી લેવા જોઈએ. 13મી ગાથામાં એક મોટું આશ્વાસન આપણને આપ્યું કે સદગુરુ પ્રાપ્ત થશે જ થશે, કોઈ શંકા નહીં. સાધકે મુમુક્ષતા પ્રગટાવવાની છે, સદગુરુ શોધવા જવાની જરૂર નથી. મુમુક્ષતા તાલાવેલી જિજ્ઞાસા અભિપ્સા જમના હશે તો સદગુરુ આવીને આપણા દ્વાર ખખડાવશે. વ્યવહારમાં અલંકારિક ભાષામાં એમ કહેવાય છે કે જેમ મુમુક્ષુ સદગુરુની શોધમાં છે તેમ સદગુરુ પણ મુમુક્ષુની શોધમાં છે. જેમ ખેડૂત સારું ખેતર શોધે છે કારણ કે તેને વાવેતર કરવું છે, જેમ વેપારી સારો ભાગીદાર શોધે છે કારણ કે ધંધો કરવો છે, તેમ સદગુરુ પણ મુમુક્ષુને સાધકને શોધે છે. તેઓને જે કંઈ આપવું છે, જે કંઈ રેડવું છે, જે અમૃત વેડાવવું છે, જે વાવેતર કરવું છે તે મુમુક્ષુના હૃદયમાં કરવું છે. સદગુરુની કરુણા અને મુમુક્ષુની યોગ્યતા મળી ને ગુરુ શિષ્યની સંધિ થાય છે. એટલા માટે આનંદ ગંજીએ કહ્યું છે કે ઉભય મિલ્યા હોય સંધિ, સદગુરુમાં કરુણા હોય અને મુમુક્ષતામાં પ્રગાઢ વૈરાગ્ય, તીવ્ર તાલાવેલી અને તમન્ના હોય ત્યારે સંધિ થાય.
સદગુરુ પ્રાપ્ત નથી થયા, નથી મળ્યા ત્યાં સુધી મુશ્કેલી છે. એમના દર્શન આપણને થયા નથી ત્યાં સુધી સાધકે શું કરવું? કોઈ ઉપાય ખરો? કોઈ અવલંબન ખરું? કોઈ ટેકો ખરો? કોઈના શરણે જવા જેવું ખરું? એ દરમિયાન વચગાળામાં સાધકે શું કરવું? તે વખતે સદગુરુ કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. એક બીજો દરવાજો ખુલે છે અને તે એ છે કે આત્મા દી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જ્ઞાની પુરુષ વાત કરે છે ત્યારે ક્રમબદ્ધ અને સર્વાંગીણ વાત કરે છે. જેમાં આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું હોય તે શાસ્ત્રો લેવા. આ એટલા માટે સ્પષ્ટતા કરી કે શાસ્ત્ર શબ્દથી ઘણા શાસ્ત્રો આવે તેથી શાસ્ત્ર શબ્દ પૂરતો નથી. તેથી પહેલા પદમાં તેનું વિશેષણ મૂકી સ્પષ્ટતા કરી.
પહેલી વાત તો એ છે કે સમગ્ર સાધનાની આધારશિલા આત્મા છે અને આત્માનો હોવા પણ બુદ્ધિમાં સમજણમાં બોધમાં નક્કી ન થાય ત્યાં સુધીમાં સાધક કરશે શું? મોટા ભાગની સાધના આત્માના હોવાપણાનો નિર્ણય કર્યા વગર થાય છે. સાધના કરે છે તે ખોટું નથી, પણ આત્માનો નિર્ણય જોઈએ. જેમ આપણે સ્ટેશન માસ્ટર પાસે જઈએ અને તેઓ પૂછે કે કઈ ટિકિટ આપો, તો આપણે એમ તો ન કહીએ ને કે ગમે તે આપો. આપણે નિર્ણય લેવો પડે કે મારે આ શહેરની ટિકિટ જોઈએ છે. તેમ સાધકનો પણ નિર્ણય જોઈશે. પહેલો નિર્ણય આત્માનો હોવાપણું છે. ષટ પદમાં પ્રથમ પદ આત્મા છે અને આ સત ઉપર એટલે અસ્તિત્વ ઉપર ભાર મૂક્યો, હોવાપણા ઉપર ભાર મૂક્યો. જેમ હોવાપણું છે તેમ પરલોક આદિ પણ છે. તેવો ઉપદેશ જેમાં કરવામાં આવ્યો છે તેનું નામ શાસ્ત્ર છે. આ શાસ્ત્રની પરિભાષા સમજી લેવી જરૂરી છે. આ પરિભાષાથી ઘણા શાસ્ત્રો બાકાત થઈ ગયા, દૂર થઈ ગયા. આત્માનું હોવાપણું પરલોક આદિનું પણ હોવાપણું જેમાં છે તે શાસ્ત્ર.
પણ એક વાત અત્યંત મહત્વની છે કે એવા શાસ્ત્રો પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધાર છે. આ સુપાત્ર શબ્દ કેમ વાપરવો પડ્યો? યોગ્યતા અને લાયકાત પ્રત્યેક ક્ષેત્રમાં અત્યંત મહત્વની છે. વસ્તુનો ઉપયોગ કરવાની કળા, પાત્રતા, યોગ્યતા લાયકાત વિના પ્રાપ્ત થતી નથી. એ પાત્રતા જો ન હોય તો શાસ્ત્રોથી હિત મંગલ કે કલ્યાણ થવાના બદલે બીજી મુશ્કેલીઓ ઊભી થાય છે. સાધનામાં મુખ્ય અવરોધો ચાર છે. ઉપનિષદમાં તે માટે વાસના શબ્દ વાપર્યો છે. જે વૃત્તિ, જે વિચાર, જે વિકલ્પ, જે ક્રિયા વારંવાર કરવાના કારણે અંદરમાં દ્રઢ થઈ જાય તેને કહેવાય છે વાસના. વિચાર કે વૃત્તિ બદલાવી સહેલી, ક્રિયા બદલાવી સહેલી, પણ તે વાસનાનું સ્વરૂપ જો ધારણ કરે તો બદલવું કઠિન થઈ પડે છે. પહેલી છે ધનની વાસના. ધન વ્યાપક શબ્દ છે. ધન એટલે ઇન્દ્રિયોના સુખો માટે જોઈતી સામગ્રી મેળવવા માટેનું સાધન. ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોના વિષયો છે અને વિષયો ભોગવવા માટે તેની સામગ્રી જોઈએ. સામગ્રી ક્યાંથી લાવશો? સામગ્રી મેળવવા માટે વિનિમયનું જે સાધન તેનું નામ ધન. જ્યાં જ્યાં ઇન્દ્રિયો છે અને જ્યાં જ્યાં ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની વૃત્તિ છે ત્યાં ત્યાં ધન વાસના છે. ધન વાસના માત્ર મનુષ્યમાં જ છે તેમ નથી, પશુઓ અને દેવોની અંદર પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તિર્યંચ તરુના મૂળ રાખી રહ્યો ધન ઉપરે રે. વૃક્ષની નીચે કોઈએ ખજાનો દાટ્યો હોય તો વૃક્ષ વિકાસ પામતું પામતું જ્યાં ખજાનો દાટ્યો છે તેના ઉપર પોતાના મૂળિયા ફેલાવી દે છે. એને બજારમાં ખરીદી કરવા જવું નથી કે ઝવેરી બજારમાં હીરા માણેક લેવા જવું નથી, પણ એ વૃક્ષ પોતાના મૂળિયા ફેલાવી એ ધનને ઢાંકી દે છે. એ વાત નિશ્ચિત છે કે વૃક્ષના કામમાં ધન આવવાનું નથી, તે ધન વાપરી શકવાનું નથી, તો પછી આમ કેમ થાય છે? એને કહેવાય છે ધનની વાસના. માર્ગમાં સૌથી પ્રબળ અવરોધ આવતો હોય તો આ સંગ્રહ કરવાની વાસના છે. તે આપણને અટકાવે છે, રોકે છે, આપણા માર્ગમાં અંતરાય ઊભો કરે છે. એટલા જ માટે એમ કહ્યું કે જ્યાં સુધી ઇન્દ્રિયોના ભોગોની વાસના અંદરમાં મજબૂત હશે ત્યાં સુધી ધન પાછળની દોડ તીવ્રપણે રહેશે જ. તમે ધનની પાછળ દોડો છો કે તમને તમારી વાસના દોડાવે છે? તમે સજ્જન માણસ છો પણ આ વાસના દોડાવે છે. પ્રબળ છે આ ધનની વાસના.
બીજી સંતતિની વાસના છે. આપણો અહંકાર વ્યાપક રૂપમાં કામ કરે છે. અહંકાર આપણા મન, બુદ્ધિ અને ભાવની ઉપર પ્રેશર કરતો હોય છે. તું તો જન્મ્યો પણ તારો વારસો જગતમાં અખંડ રહેવો જોઈએ, ઐતિહાસિક પાત્ર બની જવું જોઈએ. શાસ્ત્રમાં એક મજાની વાત કરી છે. ચક્રવર્તી છ ખંડ સાધે છે ત્યારે ઋષભકૂટ પર્વતના પૂર્વ ભાગ ઉપર કાકિણી રત્નથી પોતાનું નામ લખે છે. વળી નવો ચક્રવર્તી આવીને જૂના ચક્રવર્તીનું નામ ભૂસી નાખીને પોતાનું નામ ત્યાં લખે છે અને પછી આગળ જાય છે. કોઈક જ્ઞાનીને પૂછ્યું કે આવા કેટલાક ચક્રવર્તીઓના નામ ભૂસાય હશે? જ્ઞાની કહે છે કે અનંત ચક્રવર્તીઓના નામ ભૂસાયા છે. આવું હોવા છતાં આપણને એમ જ છે કે હું કાયમ રહું, મારી પરંપરા કાયમ રહે, મારો વંશ વહેલો ચાલુ રહે. સંતતિ પ્રત્યેની વાસના પ્રબળ, આટલી પ્રબળ હોય છે.
ત્રીજી છે લોકવાસના. અને શાસ્ત્રોમાં લોકેશના કહે છે તે સૌથી વધારે અવરોધ કરનારી છે. પરમ કૃપાદેવે કહ્યું છે કે લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે પરમાર્થ માર્ગને કદી પામી શકતો નથી. લોકસંજ્ઞા એટલે મને લોકો માને, મને પૂજે. એક જગ્યાએ કોઈક રાજકીય નેતાનું સન્માન થતું હતું. 50 હાર ચડાવવામાં આવ્યા. કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી તેમણે સેક્રેટરીને પૂછ્યું, 5 હાર ક્યાં ગુમ થઈ ગયા? તો 50 જ વપરાયણા. આ શું, પોતાના પૈસા, પોતાનું હતું, પોતાનો માણસ, આમાં શી મજા આવતી હશે? આ લોકવાસના છે, એની મોટાઈ જોઈએ છે. આ તો હું લોકોને રાજી રાખું, આ તો લોકો મને રાજી રાખે. પણ સાહેબ, આ લોકો રાજી થયા નથી અને લોકો કદી પણ તમને રાજી રાખશે પણ નહીં. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામજીને પૂછો, મહાવીર સ્વામીને પૂછો, લોકોએ એમને રાજી રાખ્યા? લોકોથી તેઓ રાજી રહ્યા? આ લોકસંજ્ઞા બહુ જ પ્રબળ છે. આ પ્રબળ સંજ્ઞા માત્ર સંસારી જીવોને જ ભજે છે તેવું થઈ રહ્યું છે. વક્તાઓ ભજનીના મહંતોને પણ ભજે છે, બીજું કઈ નહીં. લોકો મને જાણે, તારે કરવું છે શું જણાવી, તારે કરવું છે શું જણાવી નહીં. તું તને જાણ ને લોક છે એ પરમાત્માને કદી પામી શકતો નથી, શૂન્ય થઈ જાય, એકદમ શૂન્ય થઈ જાય. અને એવી શૂન્યતા જયારે જીવનમાં આવે છે ત્યારે પરિપૂર્ણ થઈ જવાય છે. શૂન્ય થઈએ તો પૂર્ણ સાથે આપણો મેળાપ થાય, પૂર્ણ જગતમાં હાજર છે. અહંકાર અને લોકવાસનાથી શૂન્ય થાય ત્યારે પૂર્ણ સાથે મેળાપ થાય.
અને ચોથી પ્રબળ વાસના છે શાસ્ત્ર વાસના. આ વાતને જરા જાગૃત, નહીં તો ગેરસમજણ જરૂર થશે. મુમુક્ષુ અવસ્થામાં સાધનામાં ઉપયોગી થાય તે માટે શાસ્ત્રો વાંચવા, જાણવા અને અવગાહન કરવા એ જુદી વાત. શાસ્ત્રમાં કહેલા દોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કરીને તેમાં અટવાઈ જવું તથા શાસ્ત્રોના અર્થો બદલવા મોહનું કામ છે. જેમાં ફરતા ફરતા અનેક વૃત્તિઓનો આપણે પ્રગાઢ અનુભવ કર્યો છે, માટે આપણી પાસે પૂર્વના સંસ્કાર છે અને જ્યારે જ્યારે બુદ્ધિ મળી ત્યારે ત્યારે શાસ્ત્રો વાંચ્યા હશે અને પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કર્યો હશે. તેથી આપણે સત સુધી પહોંચી શક્યા નથી. ઊંડાણથી વિચારજો, દર્શનમો જે કામ કરે છે તેની આપણને ખબર નથી, તેનું ગૂઢ કામ છે. જેટલી બુદ્ધિ તીવ્ર, હાઈલી આઈક્યુ લેવલ, તેનાથી કાં તો શાસ્ત્રોની સ્પષ્ટતા કરશે કાં તો પોતાના મનમાં ગૂંચવણો ઊભી કરશે. બુદ્ધિપૂર્વક જે મિથ્યા માન્યતા વિચારો સ્વીકારવા, એમાંથી જે ઊભા થાય એને કહેવાય છે મત મતાંતરો, એને કહેવાય છે સંપ્રદાય. ધર્મમાં સંપ્રદાયને અવકાશ નથી, ધર્મમાં મતને અવકાશ નથી. પણ અહીં બે પરિબળો કામ કરે છે, એક દર્શન મોહ અને બીજું પરિબળ છે તીવ્ર બુદ્ધિ. તમે એમ પૂછશો કે જો આ બુદ્ધિની સમસ્યા છે તો શું બુદ્ધિ કાઢી નાખીએ, બુદ્ધિ વગરના અને જડ બની જઈએ? શાસ્ત્રો કહે છે ના, એ બુદ્ધિને પ્રજ્ઞામાં રૂપાંતર કરવી છે, દુરાગ્રહમાં રૂપાંતર કરવી નથી, માન્યતાઓમાં રૂપાંતર કરવી નથી, મતાગ્રહમાં રૂપાંતર કરવી નથી. તત્વ જેમ છે, સત્ય જેમ છે એમ સ્વીકાર કરવો, તેને કહેવાય છે પ્રજ્ઞા.
બસ હવે અહીંયા જરા વિચાર કરીએ. ગાથા ક્રમાંક 14. 13 અને 14 એ બંને ગાથાઓ પરસ્પર સંકલિત છે. 13મી ગાથાની અંદર કહ્યું છે, શું વાત આવે છે? ત્યારે આત્માદી અસ્તિત્વને નિરૂપણ કરનારા એ શાસ્ત્રો સુપાત્ર જીવને આધાર છે. જો સદગુરુનો યોગ ન હોય તો શાસ્ત્રો આધાર છે. પછી સુપાત્ર જીવને આધાર છે એટલે સુપાત્રની વ્યાખ્યા આવે. હવે આગળ વધીને કહે છે કે એ જો શાસ્ત્રોની અંદર પોતાની મેળે દ્રષ્ટિ ન પડતી હોય તો, અથવા શબ્દ છે કે કાં તો આત્માદી અસ્તિત્વ, જેમાં આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ એટલે પરલોકની વાત પણ જેમાં છે, એવા શાસ્ત્રો વાંચવા. શાસ્ત્રો પકડવામાં ભૂલ ન કરવી, કેમકે શાસ્ત્રો એ શબ્દોનું સ્વરૂપ છે અને શબ્દોના સ્વરૂપમાં તો અનેક વિષયો છે. તો દરેક વિષયોની અંદર શાસ્ત્ર શબ્દ સમજવું નહીં. વાનગીનું શાસ્ત્ર એને પણ પાકશાસ્ત્ર કહેવાય ને, રસોડાનું જ, કેવળ ભોગની જ વાત આવે. તો શાસ્ત્રો તો અનેક પ્રકારના છે, ચિત્રકળાનું શાસ્ત્ર, બાંધકામનું શાસ્ત્ર, વિજ્ઞાનનું શાસ્ત્ર, આવા અનેક પ્રકારના છે. એટલે શાસ્ત્ર શબ્દથી જીવની ઘણીવાર ભૂલ થઈ જાય. શાસ્ત્ર શબ્દ કહેતા એને એમ થઈ જાય કે ઓહો આ તો કોઈ પવિત્રને સમજવા જેવું, પણ એવું નથી. ખગોળ શાસ્ત્ર છે, રસાયણ શાસ્ત્ર છે, ચાલ્યા કરે. તો અહીંયા કહે છે કે જો તને એ સમજ નહીં પડે તો સદગુરુએ કોઈ કીધા છે શાસ્ત્રો, એનું અવગાહન કરવું, નિત્ય એની વિચારણા કરવી. પણ એ વિચારણા કરવામાં શરત એક મૂકી, મતાંતરનો ત્યાજ કરવો. આ વાત એટલા માટે મૂકી, સરસ રીતે મૂકી છે મુનિશ્રીએ, એની ભૂમિકા બાંધીને કહ્યું કે વ્યવહારમાં જેમ જીવોને મુશ્કેલી હોય ને એમ સાધકને પણ ઘણી મુશ્કેલી હોય છે. સાધકની મુશ્કેલીઓનો પણ કોઈ પાર હોતો નથી. પણ સાધકની મુશ્કેલી છે એક લક્ષ્ય માટેની છે, હેતુ માટેની છે. વ્યવહારની અંદર જે મુશ્કેલીઓ છે એમાં હેતુ હોતો નથી. એટલે એક નહીં તો આપણે બીજો રસ્તો શોધી લઈએ, બીજો નહીં તો ત્રીજો શોધી લઈએ અને કામ પતાવી દઈએ. પણ સાધકને તો એ ચાલે એમ નથી, એને તો એક લક્ષ્યની સિદ્ધિ કરવી છે. એટલે કે છે કે સાધકને જે વાત છે એ પોતાના માર્ગની અંદર સાધક શું છે, સાધક પરિબળો કયા છે અને અંતરાય કર્મ અવરોધક પરિબળો કયા છે, બંને જાણવું જોઈએ કે મને મદદરૂપ શું થશે અને મદદરૂપ ન થાય અથવા બાધારૂપ થશે એવું શું છે એ સાધકે જાણવું જોઈએ. એટલે સાધકે વિધિ નિષેધનો વિવેક જાણવો જોઈએ કે શું કરવું અને શું ન કરવું. માત્ર શું કરવું એનાથી કામ પૂરું થતું નથી. સાધક જીવનની અંદર માત્ર શું કરવું એક વસ્તુ એને જાણી લીધી, શું ન કરવું એ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી પણ એનું કામ પાર પડતું નથી. તો આ બહુ મહત્વની એક જવાબદારી સાધકના જીવનમાં આવે છે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એટલે તમામ ધર્મની અંદર જે નીતિના બાંધા છે, જે આચારના બાંધા છે, જે વિધિના બાંધા છે, એના બે ભાગ છે, બે દ્રષ્ટિકોણ છે, બે પાસા છે. એક પાસામાં શું કરવું અને બીજા પાસામાં શું ન કરવું. સાધક સ્પષ્ટ હોવો જોઈએ કે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ. જો ન કરવાની પણ એને ખ્યાલ ન હોય તો ઘણીવાર એનું અવરોધક પરિબળનું એ વધારે ઉપાસના કરે. તો આ વાત મૂકી છે. તો કે સાધકે શું કરવું, તો કે એટલું છે કે તને સદગુરુ તો મળશે, પણ એ સદગુરુનો યોગ પ્રાપ્ત ક્યારે થશે એ નક્કી કરવાનું છે. સદગુરુ તો મળશે, બધાને મળશે, પણ ક્યારે મળશે. મુમુક્ષુતા પ્રગટે. તો સાધકે અત્યારે કેના ઉપર લક્ષ આપવાનો છે, પોતાની મુમુક્ષુતા, પોતાની યોગ્યતા, પોતાની પાત્રતા, પોતાની સાધકતા પ્રગટાવવા ઉપર જ લક્ષ આપવાનું. જો એનો લક્ષ્ય બદલાઈ ગયો તો આ જે સાધકતા છે એ રહી જશે, મુમુક્ષુતા ખામી વારી રહી જશે. અને પછી માનો કે સદગુરુ ક્યાંક મળી ગયા તો એ યોગ એને અયોગ થઈ જશે. શું કામ કે પેલું કામ જે કરવાનું હતું તે થયું નથી અને ગુરુ મળી ગયા. એવો કોઈને કોઈ આકસ્મિક યોગ થયો. આપણે અનંતના પરિભ્રમણમાં આવ્યા છીએ અને અનંત કાળમાં અનંત જ્ઞાનીઓ થયા હશે, તો કોઈ જ્ઞાની સાથેનો યોગ નહીં થયો હોય તો કે થયો હશે. તો થયો હશે તો જ્ઞાનીનો યોગ થયો એટલે વાત પૂરી થઈ જાય ને, પછી તો તારે રખડવાની જરૂર નહીં. પછી તો આ કોઈ પરિભ્રમણ રહેતું નથી. તો કે ના, જ્ઞાનીનો યોગ થવા છતાં મારું પરિભ્રમણ ચાલુ છે. જ્ઞાનીનો યોગ થવા છતાં મારું આ દુઃખનું વેદન ચાલુ છે, મારો સંસાર ચાલુ છે, સંસારના દુઃખો ચાલુ છે. તો વાંધો શું આવ્યો કે જ્ઞાનીનો તને જ્યારે અનુભવ થયો, મળ્યા, ત્યારે તારામાં મુમુક્ષુતા. જે લક્ષ્ય જોઈએ આત્માનું, આત્મહિતનું, આત્મકલ્યાણનું, એ લક્ષ્યની દ્રષ્ટિ હજુ સ્થિર કરી નહોતી. એટલે જ્ઞાની મળ્યા, ગુરુ પણ મળ્યા અને દેવ પણ મળ્યા, શાસ્ત્ર મળ્યા, ધર્મ મળ્યો, પણ કલ્યાણ ન થયું, ચૂકી ગયા. એ ચૂકી ગયા એ બહારના નિમિત્તના કારણે કે પોતાની યોગ્યતાના કારણે. પોતાની યોગ્યતાના કારણે ચૂકી. ગુરુએ ઓળખા કે આની પાત્રતા નથી, હવે શું કરે? એટલે જ્યાં સુધી ઝીલનાર ન હોય ત્યાં સુધી રેડનાર ગમે તેવો હોય, બોધની ધારા ગમે તેવી વહાવે પણ ઝીલનાર નથી. ગુરુનું એ જ્ઞાન છે, ગુરુની શક્તિ છે, બધું જાણે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં નહીં હોય, જ્યારે સમાવસનમાં આપણે બેઠા હશું ત્યારે કે આના કેટલા ભાવ બાકી છે, પણ એ ત્યારે કંઈ કરી ન શકે. એ બોધ આપી શકે, પરંતુ એ બોધને ઝીલીને બોધી પ્રગટાવવાની પાત્રતા એ જીવમાં નથી. તો હંમેશા બધી જ વાત જ્ઞાનીના પક્ષે લઈને થતી જ નથી. આખી આત્મસિદ્ધિનો આધાર છે એ શિષ્યના આધાર છે, સાધક એનો આધાર છે, મુમુક્ષુનો આધાર છે. એટલે કહ્યું છે કે મુમુક્ષુની યોગ્યતા સાથે સદગુરુની કરુણા મળે ત્યારે ગુરુ શિષ્યની સંધિ થાય છે. એટલે કહે છે કે આવી યોગ્યતા મળે બરોબર, એટલે વાત એ છે કે અમને તો વચગાળામાં કરવું શું. બધી વાત સાચી, તો વચગાળામાં પોતાની યોગ્યતા પ્રગટાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કાં તો સદગુરુ મળે, પણ સદગુરુ મળવાની શરત એ છે કે તારી યોગ્યતા થવી જોઈએ. એ મળવા મુશ્કેલ નથી, કારણ કે સદગુરુ સર્વકાળે સર્વક્ષેત્રે છે. સદગુરુ તત્વ એ સત તત્વ છે, અસત નથી. એટલે છે, માત્ર એની સંધિ થતી નથી. એ સંધિ ન થવાનું કારણ એ છે કે જીવ જેને આ સદગુરુનો યોગ કલ્યાણકારી થવાનો છે એની પોતાની યોગ્યતા હજુ છે નહીં, કાળ પાક્યો નથી. અને એને કારણે થઈને હવે કહે છે કે વચગાળાની યોગ્યતામાં સદગુરુના અભાવમાં તારે સદગુરુ મળે એવી યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. તો એને માટે બે ગાથા આપી કે આત્માદી અસ્તિત્વના જે શાસ્ત્રો છે એનો તને આધાર મળી શકે, અને બીજો કે સાહેબ એ પણ જરા કઠિન પડે, કારણ કે શાસ્ત્રની પસંદગી નથી થતી. આત્માદી અસ્તિત્વમાં આત્મા જાણ્યો હોય તો આત્માદી અસ્તિત્વની ખબર પડે. એટલે પ્રશ્ન લખ્યો છે કે પહેલી વાત છે સમગ્ર સાધનાની આધારશિલા આત્મા. આ આત્મા ઉપર એને પેલા લક્ષ બાંધવો જોઈએ કે હું દેહ નથી, શરીર નથી, શરીર મારું નથી, શરીરની ઇન્દ્રિયો મન વચન કાયા એનો દેહનો કોઈ પણ ભાગ કોઈ પણ અંશ એ મારો નથી, એ હું નથી, એ પર છે, એ સંયોગ છે, એનામાં જડતા છે, એનામાં ચેતનતા નથી. જે કંઈ વિચારી શકાય છે શરીર સંબંધી, શરીર સંબંધી જે કંઈ વિચારી શકાય એ વિચાર કરનાર શરીર નથી. શરીર સંબંધી વિચાર કરનાર શરીર નથી, શરીરનો એક ગુણ નથી વિચાર કરવાનો. ગમે તેટલી શરીરમાં પીડા હોય તો શરીર નથી કહેતો કે મને પીડા છે. એ પીડાને જાણનાર, એ પીડાનો વેદનાર એ કહે છે કે મને આ શરીરને પીડા છે. શરીર કંઈ બોલતું નથી. ચેતના જ્યારે અનકોન્શિયસ અવસ્થામાં હોય ત્યારે શરીરની પીડા કેટલી હોય છે, પણ કહેનાર કોણ છે? કોણ કહે છે? કહેનાર છે એ જ બેભાન છે, એ જ કોમામાં છે, એ અભાન છે. હવે શરીરમાં તો ઘણી વ્યાધિઓ છે, ઘણી મુશ્કેલીઓ છે, ઘણી તકલીફ છે, પણ કે કોણ? કેનાર કોઈ નથી. તો સાધક શરૂઆત વિચાર કરે, એને સાધના શેની કરવાની છે? આત્માની, સ્વરૂપની, સ્વભાવની. આ બહુ પાયાની વાત છે. આ એને શરૂઆતમાં એને પોતાને એવા એના સંસ્કારો છે, એવી એની પોતાની વિચારધારા છે કે જેમાંથી આ ઉદ્ભવ થાય છે. આ એને પોતાના આત્માના હોવાપણાનો નિર્ણય, આ એની પહેલી ભૂમિકા છે. મુનિશ્રી કહે છે કે આત્માનું હોવાપણું આની શ્રદ્ધા પહેલાં બેસે, એને કે આત્મા છે, પછી એનું સ્વરૂપ શું છે, કેવો છે, આ બધી વસ્તુ હજી આત્માની શાસ્ત્રથી જાણવા મળશે. પણ આત્માનું હોવાપણું છે, એની ગતિ આ ગતિ, લોક પરલોક છે, એ આ શરીર ધારણ કર્યું છે. આના પહેલાં પણ એને શરીર ધારણ કર્યું હતું, અને નહીં હોય ત્યારે પણ કોઈ બીજું શરીર ધારણ કરશે, આવી વાત એની છે. પણ આ સાધનામાં વાત ત્યાંથી કરી છે, બધી સરસ વાત. પણ સાહેબ, આ વિચારની અંદર અવરોધ આવે છે. જેમ સાધનામાં સાધનો પકડવા પડે, એમ અવરોધ પકડવો પડે. અવરોધ શું છે? વાસના. સાધનામાં પેલા વેલો કે સાધકને આ ભાવ થયા, પણ એ વાસનાથી ઘેરાયેલો છે. તો વાસના એટલે શું? આમાં આપ્યું છે, વૃત્તિ, વિચાર, વિકલ્પ, જે વારંવાર જે ક્રિયા કરવા આવે, કરવામાં આવે, એને લગતી એક વાસના ઊભી થઈ, અને એ વાસના અવશ થઈ જાય, કારણ કે એનો અભ્યાસ થઈ જાય. અભ્યાસ નહીં પણ અત્યારે વારંવાર કરવામાં આવે એ અભ્યાસ, અને પછી કર્યા વિના સહજ થઈ જાય એ અભ્યાસ. અને અભ્યાસમાં તફાવત સમજાય છે. વાસનાની ગ્રંથિ બંધાઈ જાય, સમજાવો. એવો સંસ્કાર પડે છે. અભ્યાસમાં આપણે અભ્યાસ કરવો પડે, એકને એક વસ્તુનો અભ્યાસ કરવો પડે, પછી અભ્યાસ વગર સહજ રીતે જે થઈ જાય, સહજ રીતે થઈ જાય, તો એને કહેવાય છે અભ્યાસ. આ જીવને દેહનો અભ્યાસ છે, દેહ સાથે એની એકતા બુદ્ધિ છે, દેહ સાથે પોતાપણાનો ભાવ છે, એ અભ્યાસ છે કે અભ્યાસ છે? છોકરાને પરીક્ષા આપવી હોય તો અભ્યાસ કર્યો હોય અને યાદ રાખે અને પછી પરીક્ષામાં એ જવાબ દઈ દે, અભ્યાસને યાદ રાખીને પાછો કરવો પડે, પણ અભ્યાસમાં કશું યાદ રાખવાની જરૂર નથી, એનો સંસ્કાર જ છે. એટલે શરીર ઉપર, શરીરમાં ક્યાંય કાંટો વાગે તો મારા શરીરને વાગ્યો અને વેદના થાય છે, ને આ અભ્યાસ એવો કર્યો હતો ને એને દુઃખ થાય છે, ને એની સ્મૃતિથી જવાબ દેવાનો છે કે સહજ રીતે ત્યાં એનો ઉપાય શરૂ થઈ જશે, સહજ રીતે, કારણ કે એને શરીર સાથે એકતા બુદ્ધિનો, પોતાપણાનો, મારાપણાનો ગાઢ અભ્યાસ કર્યો છે, એટલો બધો કર્યો છે કે એને શરીર પોતાનું છે એવો અભ્યાસ થઈ ગયો છે, એની સાથે એકરૂપતા થઈ ગઈ છે. આત્મસિદ્ધિમાં સરસ વાત મૂકી, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. આ પહેલામાં પહેલી, મોટામાં મોટી મુશ્કેલી આવીને પડે. પહેલી જ શંકાની અંદર સદગુરુએ સમાધાનમાં પહેલા જ કીધું કે અમે તારી તકલીફ સમજી શકીએ છીએ, કે જ્યારે જ્યારે આત્માની વાત થાય છે ત્યારે તું શરીરને જ આત્મા માનસ, પોતાને જ આત્મા માનસ, પોતાના નામને, પોતાના રૂપને, પોતાના આકારને, પોતાના અસ્તિત્વને, દેહના, એને જ તું આત્મા માનસ. મારે સુખ જોઈએ છે, કોને જોઈએ છે? તો શરીર રૂપી વ્યક્તિત્વ મગજમાં છે, મારે સુખ જોયું છે, અરે મારે મોક્ષ જોયું છે, કોને મોક્ષ જોયે છે? તો પોતાના નામ રૂપ જે છે એને મોક્ષ જોયે છે. મને આ નહીં હાલે, મારે મારા મોક્ષ જોઈએ છે, મારે સંસાર કરવો નથી. એ કહેનારો પોતાના દેહના નામથી વિચાર કરે છે, દેહના રૂપથી વિચાર કરે છે, દેહના આકારથી વિચાર કરે છે. મિસ્ટર એ તરીકે બોલે છે, મિસ્ટર એક્સ તરીકે બોલે છે. એમ કે શારદાબેનને મોક્ષ જોઈએ છે. જ્યારે વાત આવે ત્યારે મારે મારી સાધના કરવી છે, હું આમ કરીશ, એ હુંની અંદર એનો આત્મા શબ્દ પ્રતિબંધિત થતો નથી, પરંતુ દેહ થાય છે. એટલો બધો અભ્યાસ છે, આ દેહની વાસના એટલી બધી છે કે વારંવાર શરીર ધારણ કરવાને કારણે, અનંતકાળથી શરીર ધારણ કરવાને કારણે, અનંતકાળમાં એક સમય એવો ગયો નથી કે આ જીવ દેહ વિનાનો. તો એ સંસ્કાર એટલો બધો પ્રગટ થઈ ગયો છે કે હવે દેહ તે, દેહનું રૂપ તે, દેહનો આકાર તે, દેહનું અસ્તિત્વ તે, દેહને કંઈક થયું તો હવે હું મરી ગયો, હું દેહને જોનારો નથી, હું દેહ રૂપ છું. કેટલી આપણી વાસનાનું આ સ્વરૂપ સમજવાનું છે. વારંવાર જેનો ક્રિયા થઈ છે એ ક્રિયા સાથે એટલી બધી એકાત્મ બુદ્ધિ થઈ ગઈ છે કે જેથી કરીને એની વાસના થઈ ગઈ છે. તો જ્ઞાની કહે છે કે એટલી બધી દ્રઢ થઈ ગઈ છે એટલે વિચાર અને વૃત્તિ બદલવા હજુ સહેલા થઈ જાય, પણ વાસના બદલવી સહેલી નથી. ખૂબ મોટી સાધના કર્યા પછી પણ એનું હું પણ જતું નથી. મોટો સાધક હોય, આરાધક હોય, ઘણું ઘણું કરતો હોય, કેટલી ક્રિયાઓ, કેટલા અનુષ્ઠાનો, કેટલી વિધિઓ સરસ રીતે કરે, પણ એનો હું ઉછાળા મારે તો એની વાસના છૂટવી બહુ આકરી છે. એટલે અવરોધક પરિબળ છે. એને સ્મૃતિ કરવાની જરૂર નથી, સહજ છે. એટલે એ અભ્યાસ થઈ ગયો છે, એ રેડો છે એટલા કે એની સાથે એટલી બધી મિથ્યા માન્યતાઓને દ્રઢ કરી છે કે માન્યતા હવે અત્યારે માન્યતા નથી રહી, વાસના થઈ ગઈ છે. જ્ઞાની કહે છે કે આ વાસનાનું સ્વરૂપ જો ધારણ કરે કોઈ પણ ક્રિયા, વાસનાનું સ્વરૂપ ધારણ કરે તો એને બદલવી કઠિન છે. એક ક્રિયા સુધી હોય ત્યાં સુધી એને પહોંચાય, એના ઉપર વિજય મેળવવો હોય, એને અટકાવવી હોય, એને રોકવી હોય તો રોકી શકાય, પણ એની વાસના બની ગઈ, એના સ્વભાવનું સ્વરૂપ થઈ ગયું તો એ ટાળવું બહુ. આ સાધકની સાધનામાં જેમ કહ્યું ને કે શું કરવું ને શું ન કરવું, એમાં એને વાસનાનો ક્ષય કરવો આ લક્ષ્યમાં રહેતું નથી. એ એમ સમજે કે આમ કરવું, તેમ કરવું, આટલા જાપ કરવા, આટલી આ ક્રિયા કરવી, આટલું આ અનુષ્ઠાન કરવું, આ બધું કરશે, કરવાની વાત ઘણી કરશે, પણ ન કરવાની પાછો એકે છોડશે. હવે એ બધું એમને ઊભું છે, વાસનાઓ બધી એમને ઊભી છે, એ તૂટી નહીં. આ કરતી વખતે જો લક્ષ્ય હોત તો તૂટી જાત. જો આત્માનો લક્ષ્ય બંધાઈ ગયો હોત અને પછી શાસ્ત્રો વગેરેનું જે કંઈ અનુષ્ઠાન શરૂ કર્યા હોત તો આ વાસનાઓનું બળ તૂટી જાત. પણ થયું એવું કે વન વે ટ્રાફિક થઈ ગયો, એને વિધિનો ભાગ કર્યો અને નિષેધ નકાર્યો નહીં, એટલે કહ્યું કે આ એની વાસનાઓ છે. આ વાસનાનું સ્વરૂપ કોઈ પણ ક્રિયા કોઈ પણ વૃત્તિ વારંવાર થતી હોય અને થવામાં ધીરે ધીરે એટલી એકતા બુદ્ધિ થઈ જાય કે જ્યારે વાસના બને ત્યારે ચિત્તનો સંસ્કાર બને છે. વાસના છે એ ચિત્તનો સંસ્કાર છે. એને પછી કોઈએ શીખવવાની જરૂર નથી કે કંઈ યાદ કરવાની પણ જરૂર નથી, સહજ થાય, એફર્ટલેસ, સહજ થાય. આ વાસનાનું સ્વરૂપ છે. અને જ્ઞાની કહે છે કે વાસનાનો ક્ષય કરો. જ્યાં સુધી વાસના વિદ્યમાન હશે ત્યાં સુધી તમે સાધનામાં આગળ વધી શકશો નહીં, કારણ કે એ મોટું અવરોધક બળ છે. પણ આ બધા સાધનો અમે કરીએ છીએ તો કે સાધનો કર્યા છે એમાં જો લક્ષ આત્માનું સ્પષ્ટ રાખ્યું હોય કે એ દેહથી પર છે, હું દેહ નથી, હું શરીર નથી, શરીરમાં હોવા છતાં પણ હું શરીરને જોનારો, શરીરને જાણનારો અને શરીરને વેદનારો છું, પણ શરીર નથી, શરીરનો ભાગ નથી, શરીરનો અંશ નથી, શરીરમાં જે કંઈ વધઘટ થાય એ મારી વધઘટ નથી, એને હું જાણી શકું છું કે શરીરમાં વધારો થયો, શરીરમાં ઘટાડો થયો, કોઈ અંગનો વિચ્છેદ થયો, કોઈ અંગ ડબલ થયું, એમાં વિકાર થયો, હું બધું જાણી શકું છું, શરીર સંબંધી બધું જ જાણી શકું છું, છતાં શરીરના ભાગ રૂપે હું નથી અને છતાં રહું છું એક સાથે એક ક્ષેત્રે. શરીરથી જુદો આત્મા નથી. એ દેહ વ્યાપક છે, આત્માના પ્રદેશો શરીર બાહ્ય નથી. આ વસ્તુ મારી છે પણ એમાં મારો આત્મા નથી. વસ્તુ મારી છે, માલિકીની છે, અધિકારની છે, ભોગવટાની છે, પણ એમાં મારો આત્મા ખરો? આ વસ્તુ તૂટી ગઈ, ભાંગી ગઈ, ચોરાઈ ગઈ તો હું ખોવાઈ ગયો? સાધક જ્યારે આવી સૂક્ષ્મ વિચારણા કરે ત્યારે આ ભેદ જ્ઞાન થાય છે. એટલે સાધનાના બે પાસા છે. એટલે એક પાસું આ તમે કીધું એ, એને તરત જ વાસનાનો ક્ષય કરવો. વાસના જાગે તો પેલા શું કરવું? તો વાસનાનો ક્ષય કરવો, એના ઉપર વિચારને, પોતાની સાધનાને, એના ધ્યાનને કોન્સન્ટ્રેટ કરે, એકાગ્ર કરે, અને એની નિરર્થકતા, એની વ્યર્થતા જ્ઞાનીના વચનના આધારે વિચારે. એ વિચાર કરવાથી વાસનાનું બળ તૂટી જાય છે. હવે એમાં આપણને અત્યારે ચાર વાસના બતાવી, સાધનાને આજો બાધક પરિબળ બતાવ્યા છે, અવરોધક બતાવ્યા છે, અંતરાય રૂપ બતાવ્યા છે. કયું પરિબળ? પહેલું ધનની વાસના. આ ધનની વાસના સેના આપ પર આધારિત છે? કે ઇન્દ્રિયોના સુખની એનામાં જે લાલસા છે એ વાસના છે, એની પૂર્તિ માટે ધન જરૂરી છે, ધન જરૂરી છે, એટલે એને ધનની વાસના છે. આજે દાખલા તરીકે ક્યારે કાંઈ કોઈ કહે કે પૈસા બચાવવા જોઈએ, ભેગા કરવા જોઈએ, રાખવા જોઈએ, શેના માટે રાખવાના છે? કે ભાઈ શરીર નબળું પડે ત્યારે. એને કીધું ક્યારે આત્મા નબળો પડે તો થોડા લાખ રૂપિયા હોય તો કામ આવશે. મારો આત્મા ક્યારેક નબળો પડે, એનું બળ ઓછું પડે તો ક્યાંક ગમે તે કરીને પણ લાખ બે લાખ રૂપિયા રાખ્યા હશે તો કામ આવશે. તો એ વાત છે. ઇન્દ્રિયો સાથે, શરીર સાથે જ, ધનની વાસના શરીર સાથે જ, મારા આત્માને ધન સાથે કઈ સંબંધ નથી, ધન પરદ્રવ્ય છે, હું સંપૂર્ણ છું. કરોડો રૂપિયા હશે તો પણ મને આત્માની અંદર એક કરોડો રૂપિયા કામ નહીં આવે, પણ મારું આત્મબળ વિચાર બળ હશે એ જ મને ઉપકારી થશે. તો ધનની વાસનાનો આધાર શું છે? ઇન્દ્રિયો, એનું સુખ, શરીર એનું સુખ, એની સાથે એનું મમત્વ, એની એકાગ્ર બુદ્ધિ શરીર સાથેની છે, એટલે ધનની વાસના છે. શરીર હું નથી ને મારું નથી, શરીરનું જે થવું એ થાય. અને બીજી આગળ જો વિચાર કર્યો હોય, મુમુક્ષુની ભૂમિકામાં તો હજી વિચાર ન આવે, પણ શરીર રહેવાનું હશે એટલું જ રહેશે. શરીરને રાખ્યું રાખી નહીં શકાય, એને જ્યારે આગળ વધારે વિચારમાં આવે કે ભાઈ આ શરીરનો સંયોગ થવાનું કારણ શું, અને અન્ય બીજા છૂટી ગયા શું કામ, હું તો શરીર સાથે એક જ હતો, શરીરની લાલન પાલન કેટલી બેલેન્સ મૂકીને આવ્યો બીજા શરીર માટે, એ બેલેન્સ ક્યાંક કોકના હાથમાં ગઈ અને શરીર વયું ગયું. મેં જેટલું આયોજન કર્યું હતું એકે કામ આવ્યું. તો શરીર આવવાનું કારણ શું, તો વિચાર કરે કે આયુષ્યનો કર્મ છે એને કારણે આ શરીરનો યોગ છે. એ તો પૂરું થશે ત્યારે તારા લાખ રૂપિયા એને બચાવી શકે. હા, દવા સારવાર એનો સાધન, એટલે ધન એનું સાધન છે, ઔષધનું સાધન, હોસ્પિટલનું સાધન, ડોક્ટરની ફીનું સાધન, બધું છે, માન્ય છે. જ્યાં સુધી સાંસારિક બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું માન્ય છે. આ શ્રદ્ધા છે ત્યાં સુધી માન્ય છે કે ભાઈ હોસ્પિટલમાં જઈએ તો બિલ ચૂકવવું પડે, પૈસા હોય તો કોક સેવા કરે, બધું માન્ય છે. પણ અંદરની શ્રદ્ધા બદલાઈ ગઈ, પાક્કી થઈ ગઈ કે ગમે તેટલો પૈસો હશે મારા શરીરનું વ્યાધિ એ દૂર કરી શકે નહીં, અને ગમે તેટલું હોય તો એની એક ક્ષણ આયુષ્યને લંબાવી શકાય નહીં. એ શરીર સારું હશે તો પણ છૂટી જશે, ચાલ્યું જશે. તો ધનની વાસના કેટલી નબળી પડી જાય, આ બધા વ્યવહારિક ઉપચાર છે. 10%, 2%, 5% બધું બરોબર, પણ જેને શ્રદ્ધા થઈ છે એનું શું? હવે વિચાર કરો કે આ ધનની વાસના કેમ તૂટે છે. કરોડો રૂપિયાનો વેપાર છે અને પોતે કરોડપતિ છે, અને એ જ્યારે નક્કી કરે છે કે મારે દીક્ષા લેવી છે, ત્યારે આ સારવાર, એની હોસ્પિટલ, એ ક્યાં દાખલ, શું આ છે, એક કઈ વિકલ્પ એને બધાય કોઈ કહે તો વિકલ્પ નથી. એ મૃગાપુત્ર ચરિત્રની અંદર ભગવાન મહાવીરના ઉત્તરાધ્યયન સૂત્રમાં આવે છે કે એની માં કહે છે કે તું બીમાર થઈશ તો તારો ઔષધ કોણ કરશે, તો કે માં વનમાં મૃગલા માંદા પડે છે તો એની સારવાર કોણ કરે છે. એક વાત, એક વાર જ્યારે આ જ્યારે દેહાધ્યાસ તૂટે છે ત્યારે કેવું એનું પરિણામ આવે છે. કૃપાળુ દેવે આવા ટૂંકા ટૂંકા સાધનાના મંત્રો આપ્યા કે આ બધું તમારું જે કઈ રામાયણ છે એ બધું ત્યાં સુધી છે કે હજી આત્માનો નિર્ણય થયો નથી. રેલવે સ્ટેશન ઉપર જઈને ક્યાં જવું છે તો ખબર નથી, અને સાધનાની ગાડીમાં બેઠા છો, સાધનાની ગાડીમાં બેસી ગયા, રિઝર્વેશન કરાવ્યું, ફાસ્ટ ટ્રેન લીધી, બધું કર્યું, ઉતરવું છે ક્યાં, ટિકિટ ક્યાંની લેવાની છે, આત્માનો નિર્ણય, આત્માનો નિર્ણય નથી એટલે બધી જ વાસનાઓ ઊભી છે. અને એકવાર આત્માનો નિર્ણય થાય, એનું સ્વરૂપ સમજાય, એ દેહથી જુદું છે તો દેહને ને એને સંબંધ નથી, એ શ્રદ્ધા બીજી દ્રઢ થાય. આવી સત સમ્યક દ્રષ્ટિ જીવમાં જ્યારે આવે ત્યારે આ વાસના, ધનની વાસના કેવી છૂટી પડે? ચક્રવર્તી પદ છોડીને જે તીર્થંકર થતા હશે, ચક્રવર્તી પદ છોડીને ભરત મહારાજાએ સર્વસંગ પરિત્યાગ કર્યો, કેટલું છોડવાનું હશે, કેટલો વિચારી બધો ક્યાંય આવ્યો હશે કે વાસના એકે? કેટલો વૈભવ, કેટલું ઐશ્વર્ય, ભરત ચક્રવર્તીના ખંડની સંપત્તિ કેટલી, એની સમૃદ્ધિ કેટલી, એની સત્તા કેટલી, આ કાચી મિનિટમાં બધું છોડી દીધું, રોકાતા પણ નથી, પાછું વાળીને જોતા પણ નથી, એને ધનની વાસના સતાવતી નથી. આ કહે છે કે ઇન્દ્રિય ભોગોની વાસના મજબૂત હશે ત્યાં સુધી ધનની દોડ રહેવાની, રહેવાની ને રહેવાની. જેથી શરીર ભૂલાય તેથી ધનની વાસના નરમ થાય પડે. કેટલો સરસ ઉપાય આપી દીધો. નહીં તો આ તિર્યંચના ભાવમાં પણ છે, એકેન્દ્રિયના ભાવમાં પણ છે. વાસના છે, જન્મો જન્મ દ્રઢ કરી છે, એક રૂપ થઈ ગઈ છે, એને વાસના કહેવાય છે, એ સહજ થઈ ગઈ છે. અને આ વાસના એકેન્દ્રિયપણામાં પણ છૂટતી નથી. એ ઝાડ શું કરશે ધનનું? કાંઈ નહીં કરે, પણ ધનની મૂર્છાને કારણે પોતાના મૂળિયા એણે એ ધન ઉપર ફેલાવી દીધા કે કોઈ લઈ ન જાય, કોઈને દેખાય નહીં, કોઈ ચોરી ન જાય. આ ઝાડ એનો રક્ષક બની અને હજારો વર્ષો સુધી એના ઉપર મૂળિયા દાટીને ઊભું છે. એનો ઉપભોગ એ કરી શકશે નહીં. બસ જેમ કોઈ નાગ બનીને, સર્પ બનીને કોઈ રાફડાની અંદર ધનનો ચરુ છે અને એના ઉપર જીવનભર સુધી એનું રક્ષક કરવા છે કે એમાંથી કોઈ રાતી પાઈ લઈ ન જાય, એ કંઈ ભોગવી ન શકવાનો, એને જોઈતું દૂધ એમાંથી ખરીદી શકવાનો નથી. આ વાસના મનુષ્ય દેહમાં તો હોય છે, પણ એકેન્દ્રિય સુધી, એટલે પંચેન્દ્રિય, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આ વાસના જીવની સાથોસાથ રહે છે. અને આ એનું અવરોધક પરિબળ છે, પ્રતિબંધક પરિબળ છે. વાસનાવાળો સાધુ ન બની શકે. જેનામાં વાસના હોય એ સાધુ ન બની શકે. સર્વસંગ પરિત્યાગ કહેવાય એને. આપણે મોક્ષ જોઈએ છે તો બધું છોડવું પડશે કે નહીં? કેમને મોક્ષ મળશે? તો મનથી છૂટવું હોય તો મોક્ષ મળે ને, કેમને મળે? આપણું ગણિત પછી એમ કે પેલા મોક્ષ દે પછી છોડશું, કારણ કે મોક્ષ મળે ને પછી જો ન મળે તો. પણ સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં સુધી મનની અંદર આ વાસના છે ત્યાં સુધી એ મોક્ષના પંથનો સાધક બની શકતો નથી. આ અવરોધક પરિબળ છે. આ સાદી વાત સમજવાની છે કે જે મોક્ષની આરાધના કરે છે, મોક્ષની ઉપાસના કરે છે, મોક્ષના હેતુ જ આ કરે છે, એણે વિચારવું તો જોઈએ ને કે મારી વાસનાઓ ઓછી થાય છે કે નહીં. તો પહેલી વાસના ધનની, બીજી સંતતિની. સંતતિની વાસના કેટલી વ્યર્થ, કેટલી બોગસ, કે અમારો વંશ વેલો, અમારું કુટુંબ, આ બધું ચાલવું જોઈએ. આત્માને કોઈ કુટુંબ ખરું? જો આત્મજ્ઞાનનો એને નિશ્ચય થયો હોય તો આત્માને કોઈ બાપ ખરો? આત્માને કોઈ બેટો ખરો? આત્મા સ્વતંત્ર છે, પૂર્ણ છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. હું એક છું, આવું એકત્વ જેને છે કે એકલા આવ્યા ને. આ બોલવા પરતે સંતતિની વાસના ઓછી થતી નથી. દીકરાના ઘરે ક્યારે દીકરો આવે એની રાહ જોતી હોય, એના ગાણા ગાતી હોય, આ વાસના ઊભી ને ઊભી છે. જરા એમ થાય કે નથી ઓરે રે નથી, તો એની કસુબાવડ થઈ જાય, તો દીકરી આવે તો કેટલા મનની અંદર સૂક્ષ્મ પરિણામો જોવાના. મોટેથી બોલવાની વાત જુદી છે, પણ સૂક્ષ્મ પરિણામ અને પરિણતિ જે થાય છે એ સંતતિની વાસના છે. આત્માના નિર્ણયમાં ક્યાંય સંતતિને સ્થાન ખરું? તો પોતાને ક્યાંય સંતાન ન હોય તો એનો ખરખરો અફસોસ ખરું? આ બીજી સંતતિની વાસના છે. આ કેટલી વાસના છે, લોકેશના રૂપમાં છે, નામના રૂપમાં છે. ઉદાહરણ આપ્યું છે કે આ ચક્રવર્તીને પણ આ વાસના છૂટતી નથી. દરેક ચક્રવર્તી ઋષભકૂટ પર્વત ઉપર પોતાનું નામ લખે, જગ્યા ન હોય તો બીજાનું ભૂસીને પણ લખે. મંદિરમાં, ધર્મશાળામાં ધર્મ કરતા અધર્મીના ફોટા ચારે બાજુ, નજર નાખો અહીંયા તમારે ચારે બાજુ. 5,000 રૂપિયા દેવા છે માત્ર, પણ બાપનો ફોટો, માનો ફોટો, ભાઈનો ફોટો, આ બધા અને ચારે બાજુ મૂક્યું છે. અને જે જીવ જાય છે એને કહે છે કે જો આ બધાનું તું ખાય છે, આ બધાએ આપેલું દાન છે એનાથી તું ખાય છે. આપણને એમ થાય કે આટલા હોશિયાળા થવું, આવા 1,000 લોકોના તેના કરતા બહાર જમી લેવું શું ખોટું? કેન્ટીનમાં પૈસા દઈને ખાવું છે, છતાં બધાના દર્શન કરવા છે. એક એક વાતની અંદર, ધર્મના સ્થાનની અંદર અમારું નામ લખો. જે અહીંયા આવવાના છે એ તારા નામથી કલ્યાણ થશે એનું? ધર્મસ્થાનકની અંદર, મંદિરમાં, સ્વાધ્યાય કેન્દ્રમાં, ઉપાશ્રયની અંદર જે લોકો આત્મસાધના કરવામાં આવે છે એનું કલ્યાણ વધારે સેનાથી થશે? ભગવાનના નામથી થશે કે તારા નામથી થશે? તો એને સામે મહારાજ સાહેબ બેઠા હોય ને એના ઉપર કુટુંબ ફલાણું આ તે ઢીકણું એના આવા સૌજન્ય કે જે કાંઈ હોય તે, જ્યારે જાય ત્યારે જોવાનો ગુરુની સામે, ત્યારે સામે દેખાઈશું? એક એક વાત આ સંતતિની વાસના, સાતત્ય. હું જે સ્વરૂપ, દેહ સ્વરૂપ, એ સાચું કે ખોટું? દેહ સ્વરૂપ એ સાચું કે ખોટું? ખોટું છે એટલે તે મરી ગયો, શાશ્વત નથી. એ મરી ગયો તો એને જીવતો રાખવો છે, એ શરીરથી ગયો તો નામથી જીવતો રાખવો છે. આ વાસના કેટલી બધી છે એ કહ્યું છે. આ મારો વંશ વેલો ચાલુ રહે, સંતતિ પ્રત્યેની વાસના આટલી પ્રબળ હોય છે કે હું કાયમ રહું એટલે જે કંઈ દાન કરતો હોઉં તો પણ મારી પાછળ કરજો, એમાં મારું નામ મૂકજો. વાસનાનું સ્વરૂપ સમજવા માટે આ મુનિશ્રી આપણને આ વાત આપી છે કે જીવ આ આત્મદી શાસ્ત્ર આવવા છતાં કેમ કલ્યાણ કરી શકતો નથી, તો કે એને માર્ગમાં અવરોધક છે. આ તો તમે સાધનની વાત કરી કે લ્યો શાસ્ત્રો પકડી લ્યો, સદગુરુ પકડી લ્યો, એ તો સાધન છે. અવરોધ શું છે એનો? એને પ્રતિબંધક રૂપ શું છે? ત્રીજી વાસના લોક વાસના, એટલે લોકેશના, પોતાની મહત્તા, માન કસાય, સૂક્ષ્મ માન કસાય, પોતાનું માન. એટલું બધું છે, સિદ્ધિ પ્રસિદ્ધિ, સત્કારની વાત, મનાવાની વાત, પૂજાવાની વાત, એનું સામ્રાજ્ય. આપણું સામ્રાજ્ય જૈવ જય જય વંતું વર્તે. વિતરાગનો જય હોય નહીં પણ ફલાણા મહારાજનો જય હો, તારે જય કોનો કહેવાનો છે? તારે કોનું કરવાનું છે? આવી પરમોચ્ચ દશા પામે એના નામથી કદાચ તારું કલ્યાણ થાય. પણ અહીંયા તો એવી સંજ્ઞા, પ્રબળ સંજ્ઞા છે, લોકોનો રાજીપો મારે મેળવવો છે. એને કૃપાળુદેવે કીધું છે કે કોઈથી રંજિત થવું અને કોઈને રંજિત કરવું. એ જીવન આખું લોકોને ખુશ કરવામાં જ ગાળે છે. એના ઉપદેશ, એની શિબિરો, એના સ્વાધ્યાયો એ મનોરંજક હોય છે. એના લક્ષ્યમાં, એના કેન્દ્રમાં શાસ્ત્રો એ પણ આધાર જ હોય છે. શાસ્ત્રોની વાત નથી ગંભીરતાથી કહેવાતી, જેટલી બીજી વાત કહેવાય છે. તો શાસ્ત્રો પણ એને સાધન છે. વાત એની પોતાની લોકેશણા છે કે આપણું જે બધું સામ્રાજ્ય છે એ જામ્યું રે, વધતું રહે, ફેલાતું રહે, વ્યાપક બને, આપણો ઝંડો ચારે બાજુ દુનિયામાં ફરતો થાય. આખો લક્ષ એના ઉપર હોય એટલે પછી કોણ આવ્યું છે કોણ નહીં એની સાથે એનું લક્ષ જાય. આજે આ આવ્યા છે, આજે આ આવ્યા છે, પછી એને ગમે એ શું છે, એની વાત શું છે, એનું પોતે બધી માહિતી મેળવે અને એ બધું કીધા કરે. અને પછી શિષ્યો ગુણગાન ગાય કે એને કેવી ખબર પડી ગઈ, એને ખબર પડે જ ને, એનો ધંધો જ રાખ્યો છે એને. એને શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરતા એને આવનાર કહેવાતા ચેલકાઓ શું છે એનો વધારે અભ્યાસ કરવો છે. એના નામ આવડે, એના ઘરવાળાના નામ આવડે, અને એ બધી વસ્તુ કીએ ત્યાં એના ભાષણમાં બધું આવે અને કેવી મજા આવે. એ જ્યારે ઉલ્લેખ થાય ત્યારે તત્વના ઉલ્લેખની મજા ન આવે એટલી મજા આ ઉલ્લેખની આવે. લોકેશણાનો, લોકેશણાને લક્ષ્યને વાત જે હોય એમાં વધારે મજા આવે. જ્ઞાની કહે છે કે ખરેખર તો જીવનમાં પૂર્ણતા ક્યારે થાય, જ્ઞાનસાર એનું પહેલું અષ્ટક પૂર્ણાષ્ટક, બીજું મગ્નાષ્ટક. એ પૂર્ણાષ્ટકની અંદર યશો વિજયજી મહારાજે 32 અષ્ટકમાં આખો પૂર્ણતાનો માર્ગ આપ્યો. એમાં પેલું અષ્ટક કે શૂન્ય બની જાય તો પૂર્ણ થાય. એટલે સૂત્ર છે કે શૂન્ય બનીને પૂર્ણ બનો, પેલા મટી જાઓ, મટીને શૂન્ય બનો, અને તો પછી તમે સાધનાથી પૂર્ણ બનશો. હું હોઉં અને હું પૂર્ણ બનું એટલે મારું અસતપણું ચાલુ હોય અને હું પૂર્ણ બનું, એવું બની શકે ખરું? તો કબીર સાહેબે કીધું ને કે પહેલે કબીર થા તબ હરી નહીં થા, અબ હરી હૈ તો કબીર નહીં હૈ. કબીર મટે છે ત્યારે હરી આવે છે. એમ જીવનમાં આ લોકેશણા મટે છે માન કસાયની. આ સૂક્ષ્મ માન કસાય પોતાના અહમ સાથે સંકળાયેલો છે, પોતાના નામ સાથે, પોતાના શરીર સાથે, પોતાનું વ્યક્તિત્વ બહારનું છે એની સાથે બહુ સૂક્ષ્મ રીતે સંકળાયેલો છે. અમથો અમથો આપણે હૈલા જતા હોય, કોઈ માણસ સામેથી આવે છે, પરિચિત છે, પણ જોગાનો જોગ એ કંઈક વિચારે ચડી ગયો છે, કાં ઉપાધિના વિચારે ચડી ગયો છે અને કાં કોઈ તત્વના વિચારે ચડી ગયો છે. એનું લક્ષ્ય આપણા ઉપર ન ગયું, એનું ધ્યાન આપણા ઉપર ન ગયું. આપણે હેલા જાય છે, એ એના કામે જાય છે, આપણે આપણા કામે જાય છે, કાંઈ સંબંધ છે? છતાં જેવો પસાર થઈ ગયો એટલે મનમાં ખટકો જ આવી ગયો કે છે ને નાલાયક, જાણે ઓળખતો ને જાણે જાણતો નથી, અને મેં એને કેટલી મદદ કરી હતી, કેટલા કામ કર્યા હતા. આ બધું શેમાંથી થયું? કે તું શૂન્ય હજી થયો નથી, તારે પૂર્ણ થવું છે પણ તું શૂન્ય થયો. રસ્તા ઉપર સાધુ ચાલ્યા જાય છે અને કોઈ શ્રાવક એવી રીતે પસાર થાય અને સાધુના મનની અંદર આ એક વિચાર આવે માત્ર, તો એ દોષ થયો કે ગુણ થયો? એને તો પોતાની ઇરિયા સમિતિ અનુસાર ચાલવું છે. પણ એમ ભાવ આવ્યો કે આ શ્રાવક ગયા અને આ બોલાવતા નથી, મથેણ મંદામી કહેતા નથી, દર્શન કરતા નથી, સુખ સાતા પૂછતા નથી. મનમાં વિચાર આવી ગયો. એક વિચાર આવ્યો, જો બહુ મહત્વ છે આ વિચારનું. એક મનની અંદર આવો અશુભ વિચાર આવી ગયો, એ વાસનાના રૂપમાં આપણને છોડશે નહીં. એ પછી જ્યારે સાધના કરવા બેસશે ત્યારે પણ એ વિચાર એના મગજમાંથી જશે નહીં. અને જો આગળ ચાલ્યો, જો પોતાની યોગ્યતા સાધનાની રહી નહીં, આ અવરોધને એને ઓળખો નહીં કે આ લોકેશણા છે, આ મારો અહમ માન કસાઈ બોલે છે, મને કોઈ બોલાવે કે ન બોલાવે એની સાથે કાંઈ મારે સંબંધ નથી, કોઈ મને ઓળખે કે ન ઓળખે એની સાથે કાંઈ સંબંધ નથી, કોઈ મારું માન સન્માન જાળવે કે નહીં એની સાથે મને સંબંધ નથી, હું શૂન્ય છું. આ જો ન રહ્યો વિવેક, તો બને એવું કે 15 વર્ષે પણ પાછો એ જાયગા વિના રહે નહીં. શૂન્ય અર્થ એટલે હું કંઈ નથી, હા, નિર્વિકલ્પ, નિર્વિચાર, અકર્તા, જ્ઞાતા, દ્રષ્ટા. હું આખા જગતની અંદર શૂન્ય છું, કશું જ કર્તૃત્વ મારી પાસે નથી અને એવા કોઈ કર્તૃત્વની અપેક્ષા પણ નથી. કોઈ મારા પ્રત્યે કરે એ કર્તૃત્વ છે, કે એણે મને નમન કરવા જોઈએ એ કર્તૃત્વ છે. આવો શૂન્ય બને એ પૂર્ણ બને. પૂર્ણની વ્યાખ્યા ઉપનિષદ વાળા ઈશાવાસ્ય ઉપનિષદમાં સરસ આપી છે કે પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પણ પૂર્ણ રહે. એને ત્યાં કીધું છે કે શૂન્ય સુધી આવી જાય કે બધું જ જાય તો અનંતમાંથી અનંત જાય તો અનંત રહે. એમ આખી વાત કહી છે કે શૂન્ય થઈ જાય, જીવનમાં શૂન્યતા આવે તો પૂર્ણતા આવે. શૂન્યતા એટલે પોતાના નામ સંબંધી શૂન્યતા, પોતાના દેહ સંબંધી શૂન્યતા, પોતે કરેલા ઉપકારના કામો પ્રત્યે પણ શૂન્યતા, ઉગડી જવું જોઈએ. અહમ એ જ શૂન્ય પૂર્ણ આધાર છે. આ લોકેશણાનો આધાર અહમ છે, એ ખસી જાય તો શૂન્ય છે, હું કશું જ નથી. અને ચોથી વાસના આવી છે, બહુ સરસ કરી દીધી શાસ્ત્ર, કે એણે શાસ્ત્ર હાથમાં લીધા, ગુરુનો યોગ નથી. તો શાસ્ત્રની અંદર પણ કઈ વાસના નડી? દર્શન, મોહ અને પોતાની બુદ્ધિ. દર્શન મોહ એટલે આ જે સંસ્કાર છે એ ગયા નથી, આ વૃત્તિની વાસનાઓનો ક્ષય કર્યો નથી, અને શાસ્ત્ર લીધા હાથમાં એટલે મોટી મોટી વાતો જાણતા થઈ ગયો, સારા સારા શબ્દો બોલતા થઈ ગયો, એને કર્મ શું, ઉદય શું, આ બધું બોલતા આવડી ગયો. એટલે એને પોતાના સંસારની અંદર પણ એમ કે જુઓ ને, અમને તો ઉદય છે, ઉદય છે. અરે ભાઈ, ઉદય છે કે ઈચ્છા છે, આ કોણ નક્કી કરશે? વાસનાનો અભાવ હશે તો ઉદય છે, પણ વાસના સૂક્ષ્મ રૂપે પણ જાગૃત હશે તો એ ઉદય નથી, ઈચ્છા છે, એ આકાંક્ષા છે, એ વાસનાનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે એક દર્શનમાં અને બીજો અત્યારે બુદ્ધિનો ક્ષયોપશમ પ્રાપ્ત થયો છે, એટલે પોતાને મનગઢંત અર્થ કરશે. કોઈ પણ શાસ્ત્રનો અર્થ પરમાર્થની દ્રષ્ટિએ કરવો જોઈએ, શબ્દની દ્રષ્ટિએ નહીં. શબ્દ એ બદલાતું સ્વરૂપ છે, ભાષાનું સ્વરૂપ બદલાય, વ્યાકરણનું સ્વરૂપ બદલાય, ન્યાયનું સ્વરૂપ બદલાય, અલંકારનું સ્વરૂપ બદલાય, ઉપમાનું સ્વરૂપ બદલાય, સંધિના નિયમો બદલાય. જેમ જેમ સામાજિક ક્રાંતિ થતી જાય તેમ કેટલાય શબ્દો પોતાની મેળે બદલાતા જાય છે. જેમ આજે કમ્પ્યુટરની ક્રાંતિ થઈ, મોબાઈલ આવ્યો, ભાષા કેટલી બદલાઈ ગઈ. આપણે જે લખતા હતા એ ભાષા આપણે મોબાઈલની અંદર વાપરીએ છીએ. ક્યાંય ગઈ ભાષા? કરતા ક્યાં, ક્રિયાપદ ક્યાં, કર્મ ક્યાં, છઠ્ઠી વિભક્તિ ક્યાં, ચોથી વિભક્તિ ક્યાં, બીજી વિભક્તિ ક્યાં? તું શું વાક્ય લખસ? કઈ તને અકલ છે કે નહીં? કઈ નિશાળમાં ભણ્યો છો? કોઈ પૂછે છે? બધાય સમજી જાય છે ને? અને જેને જે સમજાણું એ ભાષા, બીજું શું? એમાં તું લપ શું કરસ કે કરતા આમાં લખ્યો નથી? આ કર્યું કોણે એ તો તે જણાવ્યું નથી. આ કરનાર કોણ એ ખબર નથી. અરે વ્યાકરણ બદલાઈ જાય, ન્યાય બદલાઈ જાય, બધું બદલાઈ જાય. ટેલિગ્રાફની ભાષા હતી, હવે ઈમેલની ભાષા આવી ગઈ. તો એ વાંચવા આવ્યું તો પછી એ વ્યાકરણ લઈને બેસાય, ડિક્શનરી લઈને બેસાય? મોબાઈલમાં આવે છે એક મેસેજ આવે તો તે વખતે શું કરે? અને તમને ખબર છે ને કે મોબાઈલ એવા લોકો પાસે છે કે જે કઈ ભણ્યા જ નથી. અને બધું પતી જાય પાછું. તમે એને કહો તો કે મોબાઈલ કરજો ને મને, પણ તને વાંચતા આવડે છે? તો કે ના. ભણી જો? ના. પણ મોબાઈલ કરજો ને, કારણ કે મિસ કોલ મારજો ને. મિસ કોલ એ પણ ભાષા છે. એ મિસ કોલ આવે એટલે સમજી જાય કે આ મને આ કહેવા માંગે છે. કોનો છે? તો કે બસ હું હમણાં પતાવું, મારે જવું પડશે, હમણાં મને બોલાવે છે. પણ કોણે તને કીધું? તો કે મિસ કોલ આવ્યો ને. બધું બદલાઈ જાય છે. શબ્દ બદલાય, ભાષા બદલાય, એની અભિવ્યક્તિ બદલાય. અને કોઈ એમને પડ્યો રહીએ અને શાસ્ત્ર વાંચનમાં બુદ્ધિના ખેલ કર્યા કરે કે આની અંદર આમ કીધું છે, આની અંદર આમ કીધું છે, આની અંદર આ પ્રકૃતિને, આ ભેદને, આ પ્રભેદને, આ પ્રકારને, આ પેટા પ્રકારને, એ શાસ્ત્રનું તત્વ પામી શકતો નથી. શાસ્ત્રને સમજવા છે ત્યારે આત્મા સંબંધી વાત કરવાની છે. અને આત્માની જે કંઈ વાત છે એ આત્માની મલિનતા ખસવી જોઈએ, આત્માનું કર્મનું સહિતપણું છે એ ખસવું જોઈએ. કર્મનો ક્ષય થાય એ સાચું વચન. એટલે કૃપાળુદેવે ચાવી આપી બહુ સરસ. કોઈ પણ વસ્તુની તમે ચાવી, તમને કાંઈ ફેર ન થાય. તો કે કર્મ કટે સો જીને વચન, એની રચનામાં છે ભૂત આસવા પરિસભામાં કે કર્મ કટેશો. આ જીન વચન છે, જીનનું કીધું છે, આગમમાં છે. કોણે કીધું છે, કે આગમમાં છે, કોણે ભાષાંતર કર્યું છે, કાંઈ નહીં. આના વચનથી મારા કર્મનો ક્ષય થાય છે, વાત પૂરી થઈ ગઈ. જીનેશ્વરની વાણી મારા કર્મનો ક્ષય કરવાની તાકાત ધરાવે છે. એનું સ્વરૂપ શું છે, એની ભાષા કઈ છે, એનું વ્યાકરણ કયું છે, એનું મારે કાંઈ કામ નથી. અને શાસ્ત્રકારો તો આગળ વધીને કહે છે કે ગુરોસ્તુ મૌનમ શિષ્ય કેવલમ. શિષ્યનું કલ્યાણ થઈ જાય ગુરુના મૌનથી. એને ભાષા પણ બોલવી ન પડે, એની આંખ એ પણ એની ભાષા છે, દ્રષ્ટિ એની ભાષા છે. સ્વાધ્યાય છે, શિષ્યનું વ્યાખ્યાન છે, અને શિષ્યનું કૈવલ્ય છે. શિષ્યનું કેવળ જ્ઞાન છે. જુદી જુદી અપેક્ષાએ વાત કરી છે, પણ અહીંયા શાસ્ત્રની અંદર આ બે વાત, દર્શન મોહ અને તીવ્ર બુદ્ધિ. તો કે જે બુદ્ધિને શું કરવું અમારે સાહેબ? તો કે પ્રજ્ઞામાં પરિવર્તિત કર. બુદ્ધિને પ્રજ્ઞામાં પરિવર્તિત ક્યારે થાય? બુદ્ધિ સાથે શું ભળે? વિવેક અને વિનય. વિવેક આવે એટલે વિનય આવ્યા વિના. એટલે શિષ્ય વિનિત બને. પહેલું ગુણ શિષ્યનો, શિષ્ય વિનિત. કોણ શિષ્ય? તો કે જે વિનિત છે તે જ શિષ્ય બની શકે. ધર્મ કોણ પામે? વિનય. ધર્મ સેનાથી પમાય? વિનયથી. વિનયથી તત્વ પમાય. ચાર શરણા આપણે કહીએ એમાં કહીએ છે ને, ધર્મો ધમ્મો શરણમ પામી વિનય જીન આણા શિર ધરીએ. અમે વિનયથી મેળશું. ઉત્તરાધીન સૂત્રમાં ભગવાન મહાવીરે પહેલું સૂત્ર મૂક્યું વિનય. આ શિષ્યનો પહેલો ગુણ, શાસ્ત્રનો વિનય, ગુરુનો વિનય, ધર્મનો વિનય, ગુણીજનનો વિનય, ગુરુજનનો વિનય, આ વિનય છે. આ વિનય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન આવે. બાહુબલીએ આ વિનય ધર્મની આરાધના ન કરી અને 12 મહિના સુધી કઠિન તપ કર્યું. એનાથી ઓછું કર્યું હોત તો કેવળ જ્ઞાન થઈ જાય, પણ ન થયું. એનું કારણ વિનયનો અભાવ. ત્યાં સુધી એનો અર્થ વિપરીત કાઢે, એટલે અસંગત કાઢે. જે ઉદ્દેશ છે, જે આશય છે, એ ન કરે. દર્શન મોહનો ઉદય હોય ત્યાં સુધી એનામાં એક લક્ષણ વિપરીતતાનું છે, વિપર્ય. વિપર્ય દ્રષ્ટિ બધું ઊંધા જ અર્થ કાઢે. જે અર્થ હોય એના ઊંધા કાઢે. યત્કિંચિત વિપરીત હોય, અત્યારે પણ આપણે જે કંઈ સમજતા હોય એ પૂર્ણ રૂપની અંદર ન સમજતા હોય, પણ પોતાની ચિત્તની શુદ્ધિ છે અને પ્રજ્ઞા છે, તો દર્શન મોહને ટાળનાર તત્વ એ એનું બુદ્ધિનું, અને બુદ્ધિ જ્યારે વિવેક સાથે છે અને વિનયાન્વિત છે ત્યારે શાસ્ત્રોનો વિનય કરે છે, ગુરુનો વિનય કરે છે, ધર્મનો વિનય કરે છે, ત્યારે એનો દર્શન મોહ ટળે છે. દર્શન મોહ મંદ થાય છે. તો દર્શન મોહને ટાળવા માટેનો ઉપાય શું? તો કે આ વિવેક અને વિનય બુદ્ધિ એ જ્યારે આવે છે તો મૂઢતા હોય ત્યાં સુધી તો આવતી નથી. એટલે બુદ્ધિ તો જરૂરી છે, વિચાર જરૂરી છે. વિચાર ન હોય ત્યાં સુધી આ નિર્વિકલ્પતા પણ ક્યાંથી આવે? તો એ જરૂરી છે, પણ એની અંદર દર્શન મોહનું પરિબળ કામ કરે છે. એટલે આ શાસ્ત્રના અર્થો પોતે પોતાની રીતે ઘટાવે અને એને દ્રઢ કરે. હવે વિનય છે નહીં, વિવેક છે નહીં, એટલે અહમ દ્રઢ થાય. જે કંઈ અર્થ પકડે એ પકડે કેવો? અહમ સાથે પકડે. એટલે શાસ્ત્રનો પણ એને રાગ થઈ જાય. શાસ્ત્રનો રાગ એટલા માટે કે શાસ્ત્ર દ્રષ્ટિથી લખાયું છે અને આ એને સમગ્ર દર્શન માની લે. શાસ્ત્રો એક નહીંથી લખાયું હોય અને આ એને પરિપૂર્ણ માની લે. તો શાસ્ત્ર પ્રત્યેનો એનો અભિનિવેશ શબ્દ વાપરો છે. કે એનો અભિનિવેશ શું છે? તો કે એવું શાસ્ત્રને પકડ્યું છે કે આના વિના કલ્યાણ છે જ નહીં, આમાં બધું આવી જાય છે. આવી એની તો કે આ બધી વાસના. એ જે માન્યતાઓ જે છે પોતાની, એ માન્યતાઓ એક તો બુદ્ધિને કારણે અવળી છે અને દર્શન મોહના કારણે આ બધી દ્રઢ બને છે. એટલે એની શાસ્ત્રની વાસના એટલી બધી બની જાય છે કે સાધકના માર્ગમાં આ અવરોધ બની જાય છે. હા, ગ્રંથની ગ્રંથિ શબ્દ મૂક્યો છે, ગ્રંથની આ અવરોધક પરિબળ કીધું. ધનની વાસના તો સમજાય, પણ આ શાસ્ત્રની વાસના મૂકી અને આ 13મી ગાથામાં મૂકી, એ સમજાવવામાં મૂકી કે આત્માદી અસ્તિત્વના શાસ્ત્રો બરોબર છે, પણ જો સુપાત્રતા ન હોય તો એ પણ વાસનાના રૂપમાં પરિવર્તિત થતા વાર નહીં લાગે, એ મૂક્યું. અને એથી કરીને એ તને સાધકનું આ અંતરાયરૂપ પરિબળ થયું, બાધક પરિબળ થયું, સાધક ન થયું. આ શાસ્ત્રો એને શસ્ત્ર રૂપે થયા, આત્મઘાતી થયા. કૃપાળદેવ શબ્દ મૂક્યો છે કે આત્મઘાતી થયા. તો આ ચોથું, અને એને માટે ઉપાય શું? તો કે એને માન્યતાને રૂપાંતર કરો, બુદ્ધિને રૂપાંતર કરો. અને રૂપાંતર કરવું એ પ્રજ્ઞા વિનયથી, વિવેકથી. એટલે શબ્દ ગમે તે હોય પણ વિવેક તો સદાકાળે પોતાનો હોય ને. મેં 500 વર્ષ પહેલાનું કોઈ વાત વાંચી એ વાંચ્યા પછી શબ્દ એ ભલે ગમે તે છે, પણ વિવેક તો મારો છે કે નહીં? જ્ઞાનીઓની વિશેષતા જો હોય, સદગુરુની વિશેષતા હોય, સાચા ઉપદેશકની વિશેષતા હોય, તો એમની આ વિવેક દ્રષ્ટિ છે કે એ જૂના શાસ્ત્રોની ભાષાને પણ વર્તમાનની અંદર આત્માને હિતકારી શું છે એ રીતે એ શૈલીથી સમજાવે છે. એટલે કહ્યું છે કે ગુરુગમ જોઈએ. શાસ્ત્રને સમજવા હોય તો ગુરુગમ જોઈએ, પરમાર્થને સમજવો હોય તો ગુરુગમ જોઈએ, સત્યને પકડવું હોય તો ગુરુગમ જોઈએ. શબ્દ નહીં, શબ્દથી સત્ય કદી પ્રગટ થતું નથી અને પકડાતું પણ નથી. એક જગ્યાએ તો લખ્યું છે કે જ્યારે સત્ય શબ્દનું રૂપ પકડે છે ત્યારે એનું સત્યપણું આવૃત થાય છે, કેમ કે સત્ય શબ્દમાં રૂપાંતરિત થઈ શકતું નથી. અને કૃપાળુ દેવે એને એ જ રીતે કહ્યું કે આત્મપદ એ સત છે, સત્ય છે, પરમ સત્ય છે, પણ કહી શકાતું નથી અને છતાં મેળવાય છે. કહી શકાતું નથી છતાં સમજાય છે, મેળવાય છે, પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત કર્યું? જે કહેવાયું નથી, જે સમજાયું નથી, જે બોલાયું નથી, જે સંભળાયું નથી, શું પ્રાપ્ત કર્યું? તો કે સત્ય. કારણ કે એ પ્રાપ્ત કર્યું અમે અનુભૂતિથી કર્યું, અનુભૂતિથી કર્યું, અમારો અનુભવ થયો, એમાં અમને બધું સમજાઈ ગયું. અમે પણ કહી નહીં શકીએ, અમે પણ કહી નહીં શકીએ, પણ તીર્થંકરે જે પદ અનુભવ્યું એ કહી શક્યા નહીં, પણ અમે એ જ અનુભવ કરીએ છીએ જેવો તીર્થંકરને અનુભવ છે. ઈડરના પહાડ ઉપર સિદ્ધશિલા આગળ કૃપાળુદેવ બેઠા, બૃહદ દ્રવ્ય સંગ્રહ એની વાંચના કરી અને પછી કહ્યું, મુનિઓ આ જગ્યાને કદી ભૂલશો નહીં, આ સિદ્ધશિલા, અહીંયા અમે સિદ્ધપણાનું સુખ અનુભવ્યું છે. આ બેઠા છે તે સિદ્ધ, સિદ્ધપણાનું સુખ અનુભવ્યું છે. સિદ્ધપણું કોઈ કીધું તો નથી. આ તાકાત જીવની અનુભૂતિની. એટલે કહ્યું કે સત્યને પામવા માટે ત્રણ માર્ગ, એક આગમ એટલે કે વાણી, વચન, શાસ્ત્ર, બીજું તો કે યુક્તિ, એ સમજવા માટે ન્યાય, યુક્તિ, અર્થ, આશય એ સમજવો પડે, અને ત્રીજું અનુભૂતિ. પેલો બે માંથી રહી ગયો હોય એ અનુભૂતિમાં પૂર્ણતામાં આવે, કે જે કહ્યું હોય તો તારે ખરેખર સમજવું હોય તો હવે શબ્દથી રોકાઈશ માં, યુક્તિથી પણ રોકાઈશ માં, યુક્તિથી પણ અનુભૂતિમાં જજે. તો જે કહેવાયું નથી, જે બોલાયું નથી, જે લખાયું નથી, એ પણ તને પ્રાપ્ત થશે. કર વિચાર તો જાણ નહીં, કર વિચાર તો જાણ નહીં, કર વિચાર તો પામ. જે શુદ્ધ સ્વરૂપ કીધું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ અમે તો કેટલું કહીએ, જેટલું કહીએ એટલું ઓછું છે અને કહી શકાતું નથી, એ અમારી વેદના છે. પણ તું વિચાર કરીશ તો તું તો પૂરેપૂરું પામીશ કે જે અમે નથી કહ્યું, જે અમે કહી શક્યા નથી, પણ અમે અનુભવ્યું છે, અમે અનુભવ્યું છે. તો જે સિદ્ધે અનુભવ્યું છે એ સાધક અનુભવ કરી શકે કે નહીં? એટલે કૃપાળુદેવે કેવળજ્ઞાન અને સંકેતની વાતમાં લખ્યું છે કે ચોથા ગુણસ્થાનકે આત્માનો જે અનુભવ છે અને તેરમા ગુણસ્થાનકે જે અનુભવ છે એ અનુભવની દ્રષ્ટિએ તો સમાન છે, માત્ર એને હવે કર્મો નડે છે, વાસના નડે છે, પૂર્વનો બધું નડે છે, એટલે પછી એને સાધના કરવાની છે કે આ અનુભવ અંશે છે અને ઓલો પૂર્ણતા એ છે. બસ અંશે અનુભવ છે એમાં જે આવી એટલી મલિનતા પૂર્વકર્મની એ બધી દૂર કરવાની છે. બધા જ પૂર્વકર્મ ખતમ થઈ જાય તો કોઈ વાસના નહીં રહે, કોઈ મલિનતા નહીં રહે, કોઈ અશુદ્ધિ નહીં રહે, બસ વાત પૂરી થઈ ગઈ. સર્વ કર્મનો ક્ષય એટલે મોહનીય સુધી, મોહનીયનો ક્ષય થાય ત્યાં સુધી, બારમા ગુણસ્થાનક સુધી. હવે સાધના કર્યા કર, ચોથા ગુણસ્થાનકથી તને નવું પ્રાપ્ત થવાનું નથી. ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન જ્યારે થયું ત્યારે જે પ્રાપ્ત થયું છે એમાં નવું નથી થવાનું, પણ પૂર્ણ થવાનું છે, પૂર્ણ થવાનું છે. અત્યારે છે અંશે છે, અંશની અંદર રોકાઈશ નહીં, ભ્રાંતિમાં સપડાઈશ નહીં. કર્મો આડા આવે છે એટલે સાધકતાની સાથે બાધકતાને પણ વિચાર કરજો. આ ચાર પ્રકારની વાસનામાં ભલભલા સાધકો અમુક સ્ટેજ સુધી પહોંચીને પાછા પડ્યા. અગિયારમેથી પડ્યો એને વાસના નડી કે બીજું કંઈ, સાતા ગારવ, ત્રણમાંથી કોઈ પણ ગારવ એને આવે, રસ ગારવ, વૃદ્ધિ ગારવ, પૂતગલ પ્રત્યેની કંઈ ને કંઈ રસ રહી ગયો હોય, કંઈ ને કંઈ વૃદ્ધિ રહી ગઈ હોય, કંઈ ને કંઈ સાતાનો અંદર અહેસાસ રહી ગયો હોય, ગમ્યું હોય. તો એને એ થયું, કૃપાણુદેવે લખ્યું કે કદાચ સાતા ગારવનું એને દેવોનું સુખ જોઈને એને એમ થાય કે આ સુખ આપણને હોય તો સારું. સેજ ભાવ થયો. એ શેમાંથી આવ્યો? જ્ઞાનમાંથી આવ્યો કે અજ્ઞાનમાંથી આવ્યો? જાણપણામાંથી આવ્યો કે અજાણપણામાંથી આવ્યો? ગયો બારમે પહોંચતા સીધો પેલે વયો ગયો. કેવી વાત તત્વજ્ઞાનમાં મૂકી છે, પણ આ બધી ગૂંચવવા નથી મૂકી. વળી આ કે આ કર્મ પ્રકૃતિ ને કેટલું ગુણસ્થાનક, પાંચમું શું ને હાથમું શું, એવી ચર્ચા કરવા નથી. ગુણસ્થાનક એ તો સમજવા માટે જ છે, એથી વધારે એનું કોઈ મહત્વ નથી. કર્મ પ્રકૃતિના ભેદ સમજવા માટે છે, કોઈ વધારે નથી. એ પ્રકૃતિ નડતી હોય તેને ટાળવી, બસ બીજું કઈ નહીં. પછી એના પ્રભેદ કેટલા, એનું આ રૂપ કેટલું, તારે શું કામ છે? બસ અદભુત વાત મૂકી છે, ચારેય વસ્તુ કીધી છે, અને એને દૂર કરવા માટે ચાર વાસનાઓ સાધકને પ્રતિબંધક છે. એટલે કહ્યું કે આ આત્માદીનું છે એ હોવા છતાં આ ચાર વાસનાઓ, એટલે સાધક એ જો બીજું પરિબળ સમજતો નથી, સાધક પરિબળ અને અવરોધક પરિબળ, તો આ મુશ્કેલીમાં મુકાશે, અને તો આવા શાસ્ત્રો હોવા છતાં પણ એનું કલ્યાણ નહીં થાય. સાક્ષાત જીનના વચન હોવા છતાં એનું કલ્યાણ નહીં થાય. એટલે એણે કહ્યું કે અથવા જો તને એમ લાગે કે આમાં તો આગળ વધી શકતો નથી, આ શાસ્ત્ર તને મદદરૂપ થતા નથી, કેમ કે કયા શાસ્ત્રમાં તું અટવાઈ ગયો છું એ કંઈ ખબર પડે નહીં, બુદ્ધિના ખેલમાં ગયો છું, હવે શું કરવું, શું ખબર પડે, ત્યારો સમયસર વાંચીને આથડે છે, એમાં મત ભૂલાઈ ગયો, ભૂલવણીમાં પડ્યો, શું થયું? તો કે છે અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. આ અથવા શબ્દ આવ્યો એટલે કે જો તેરમી ગાથા અનુસાર આપણી અંદર એમાં આપણો પ્રવેશ ન થતો હોય, સદગુરુના સુપાત્રને આ આધારરૂપ છે, પણ એમાં આપણો સમાવેશ થતો ન હોય તો દરવાજો ખોલી દીધો. અથવા તો આવા સદગુરુએ જે કહ્યા છે એવા શાસ્ત્રો એનું અવગાહન કરવું, નિત્યપણે વિચારણા કરવી, અને તારો મત છે એ છોડી દેવો. આમાં શ્રદ્ધા બળ જોઈએ, કારણ કે પોતે શાસ્ત્રની પસંદગી નથી કરતો. ત્યાં પસંદગી કોણે કયા છે, કયા અવગાહન કરવા મારે? તો કે હું કાંઈ મારી રીતે કરતો નથી, સદગુરુએ જે કહ્યા છે એનું અવગાહન કરવું છે. પેલી સુપાત્ર પોતાના સ્વતંત્રપણાની અપેક્ષા છે, અહીંયા આ શિષ્યપણું છે, આજ્ઞાંકિતપણું છે. એટલે શું શિષ્યપણું કયો તમે, શું શિષ્યપણું? પણ સ્વતંત્રપણે વિચાર કરવા જાઓ કે ના ના મારે કોઈ ગુરુ નથી, ત્યાં વાત કે છે કે સદગુરુનો યોગ નથી અને પછી પોતે જ બેઠો છે. અહીંયા યોગ નથી, પણ એનો નિર્દેશ, એની આજ્ઞા એ છે, જીનાજ્ઞા છે, એણે જે કહ્યું છે એ વિચાર અને એ વિચારવામાં શરત એટલી જ કે તું તારો કોઈ મત, તારો અભિપ્રાય, તારી માન્યતા ગમે તેવી હોય, એકદમ વૈજ્ઞાનિક હોય, તું માનતો કે સચોટ છે બિયોન્ડ ડાઉટ, તો પણ તું મૂકી દેજે. આ 14મી ગાથાની મહત્તા કે સદગુરુએ તને કહ્યું છે અને તને લાગે છે કે આ કેનાર સદગુરુ છે. તને પેલા એક થવું જોઈએ કે કેનાર સદગુરુ છે, બસ પછી તારો મત માન્યતા રહેતી નથી. એકવાર તે નક્કી કર્યું કે કેનાર પુરુષ એ સદગુરુ છે, તો તારી માન્યતાને કોઈ અવકાશ જ નથી. યુ આર નોવેર. બહુ શરત એકબીજાની બરોબર સમજી લેવી જોઈએ. ભૂમિકા નહીં સમજાય તો વાતની અંદર ગોટાળો થઈ જવાનો, અને ગોટાળો કરીને અષ્ટમ પષ્ટમ પછી આપણને ગમે એવું આપણે અર્થઘટન કરીશું. આમાં આપણને ગમે કે ન ગમે, પણ કૃપાળુદેવે દરવાજો ખોલીને કીધું કે ભાઈ અમે તને કીધું ખરું આત્માના અસ્તિત્વનું, પણ એની અંદર આ ચાર ભયસ્થાન છે. આ ભયસ્થાનમાંથી પણ તને લાગતું હોય કે હારું આપણને તો મુશ્કેલી થઈ જાય છે, માર્ગ મળતો નથી, અવરોધક પરિબળ ઘણા છે. અવરોધક પરિબળ માન્યતાના કારણે જ છે બધા. ધનની માન્યતા, સંતતિની માન્યતા, લોકેશનાની માન્યતા અને શાસ્ત્રની માન્યતા, બધામાં તારી બુદ્ધિનું જ કામ છે, એનો જ વ્યભિચાર છે. તો એમાંથી બહાર આવવું શું કરવું? તો કે હવે સદગુરુએ કીધું પકડ, તે કીધું એ નહીં, તે મહિના એ શાસ્ત્ર નહીં, તે નક્કી કર્યા એ શાસ્ત્ર નહીં. હવે વાત મૂકી દીધી કેના ઉપર? હવે તારી જવાબદારી કેટલી? કે આ સદગુરુએ કીધું છે કે નહીં એટલું જ નક્કી કરવા, બસ. અને મુમુક્ષુના નેત્રો ઓળખી દે, આ એની શું પાત્ર હતા? એનું પાસું જુદું છે. પેલામાં સ્વની અપેક્ષા એ છે, અહીંયા એ અહમ રહિત છે. તો આ રીતે 14મી ગાથા કેટલી સરસ રીતે મૂકે છે. અને એમાં શરત એટલી જ છે કે એને મતાંતરનો ત્યાગ કરવો. એ મતાંતરનો ત્યાગ ત્યારે જ થઈ શકશે કે પેલું ચરણ કે અથવા સદગુરુએ કહ્યા એમાં જો સ્થિત થયો તો મતાંતર ગયો. પણ કેનાર ગમે તે છે, આ કહે છે, આ કહે છે, આનું સાંભળું, આનું સાંભળું, એને એકઈ પ્રત્યે હજી સદગુરુ જેવી શ્રદ્ધા નથી, તો એને આત્મસિદ્ધિ પણ કલ્યાણકારી થાય નહીં. વિશેષ અવસર.